एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
एल्बर्ट आइन्स्टाइन
મને નથી લાગતું કે કોઈ એવું હોય જેણે આ નામ ન સાંભળ્યું હોય। 20મી સદીના મહાનતમ વૈજ્ઞાનિક તરીકે તો ઓળખાય જ છે, અને એમણે બ્રહ્માંડ વિશેની આપણી સમજને કહી શકાય કે મૂળભૂત રીતે જ બદલી નાખી।
હા, બિલકુલ।
પણ શું એમની ઓળખ ફક્ત E=mc² પૂરતી જ છે? આજે આપણે એમના જીવન, એમના વિચારો અને એમના વારસાની એક ઊંડી સફર ખેડવા જઈ રહ્યા છીએ।
ચોક્કસ। અને એ સફર છે ને ખરેખર બહુ રોમાંચક છે, કારણ કે આઇન્સ્ટાઇન, જુઓ, એ માત્ર ભૌતિકશાસ્ત્રી નહોતા, એ એક તત્વચિંતક હતા, ઊંડા માનવતાવાદી હતા, શાંતિના હિમાયતી હતા। એમનું જીવન અને કાર્ય આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતા પણ વધુ। આપણી આજની ચર્ચાનો હેતુ પણ એ જ છે કે એમના જે જટિલ લાગતા વિચારો છે ને, એની પાછળની સરળતા, એમની દ્રષ્ટિ અને એમની જે અસર થઈ એને સમજીએ, એવી રીતે કે આપણા વિચારોને પણ કદાચ કંઈક નવી દિશા મળે।
તો ચાલો શરૂઆત કરીએ એ સમયથી જેમાં આઇન્સ્ટાઇન જીવ્યા। 20મી સદીની શરૂઆતનો એ સમય, એવું લાગે છે જાણે બધું જ બદલાઈ રહ્યું હતું ત્યારે। વિજ્ઞાનમાં પણ મોટી ઉથલપાથલ હતી, ખરું ને? મતલબ જૂના નિયમો જાણે કામ નહોતા આપી રહ્યા।
હા, ચોક્કસ। એ સમય ખરો વૈજ્ઞાનિક ક્રાંતિનો હતો। સદીઓથી જે ચાલતું આવતું હતું ને, ન્યૂટનનું ભૌતિકશાસ્ત્ર, આપણે જેને ક્લાસિકલ ફિઝિક્સ કહીએ, એ અમુક નવી ઘટનાઓ સમજાવવામાં એમ કહીએ કે નિષ્ફળ જઈ રહ્યું હતું।
જેમ કે કોઈ ઉદાહરણ?
હા, જેમ કે ગરમ પદાર્થો કેમ એક ચોક્કસ રીતે જ પ્રકાશ ફેંકે છે, આ સમજાવવામાં જૂના સિદ્ધાંતો કામ નહોતા આવતા। એને અલ્ટ્રાવાયોલેટ કેટાસ્ટ્રોફી જેવું નામ અપાયું। પછી પેલો માઇકલસન મોરલી પ્રયોગ હતો, એના પરિણામો પણ ધાર્યા કરતા સાવ જુદા જ આવ્યા। આ બધું એવું બતાવતું હતું કે ભાઈ, પ્રકૃતિને સમજવા માટે કંઈક નવું, કંઈક જુદું વિચારવું પડશે। અને આ તો થઈ વિજ્ઞાનની વાત, એની સાથે સાથે દુનિયામાં પણ ભારે ઉથલપાથલ હતી। ઔદ્યોગિકીકરણ, બે ભયાનક વિશ્વયુદ્ધો, ફાસીવાદનો ઉદય અને પરમાણુ યુગનો ડર, આ બધું એક સાથે ચાલી રહ્યું હતું।
અને આવા સમયે આઇન્સ્ટાઇન જેવા વિચારકો એકલા નહોતા, ખરું ને? એમની આસપાસ પણ એક મજબૂત બૌદ્ધિક વાતાવરણ હશે।
અરે, ખૂબ જ ગતિશીલ। તમે જુઓ, એમના સમકાલીનોમાં મેક્સ પ્લાન્ક હતા, જેમણે ક્વોન્ટમ થિયરીનો પાયો નાખ્યો, નીલ્સ બોહર અને વર્નર હાઇઝનબર્ગ જેવા દિગ્ગજો હતા, જે ક્વોન્ટમ મિકેનિક્સને આકાર આપી રહ્યા હતા।
વાહ!
હા, પછી મનોવિજ્ઞાનમાં સિગમુન્ડ ફ્રોઇડ હતા, તત્વજ્ઞાનમાં બર્ટ્રેન્ડ રસલ હતા, ખુદ આઇન્સ્ટાઇન પર પણ અર્નસ્ટ મેક, ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કાંટ જેવા તત્વચિંતકોનો ઊંડો પ્રભાવ હતો।
બરાબર।
અને ભૌતિકશાસ્ત્રીઓમાં ફેરાડે અને મેક્સવેલના કામમાંથી પણ એમને પ્રેરણા મળી હતી। એટલે આખો વૈજ્ઞાનિક સમાજ ત્યારે, એમ સમજો કે વાસ્તવિકતા શું છે, બ્રહ્માંડ કેમ ચાલે છે, એવા મૂળભૂત પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યો હતો।
અને આવા માહોલમાં જર્મનીના ઉલ્મ શહેરમાં 14 માર્ચ 1879ના રોજ આઇન્સ્ટાઇનનો જન્મ થયો। એમનો પરિવાર યહૂદી હતો, પણ ઉછેર કહેવાય છે કે બિનસાંપ્રદાયિક હતો। નાનપણથી જ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં તો રુચિ હતી, પણ પેલી વાત સાચી છે કે એમને શાળાની ગોખણપટ્ટીવાળી પદ્ધતિ નહોતી ગમતી, અને પેલું ગણિતમાં નબળા હતા, એ વાત?
ના ના, એ વાત તો બિલકુલ ખોટી છે। એક બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે, કદાચ સ્વિટ્ઝર્લેન્ડની કોઈ જૂની ગ્રેડિંગ સિસ્ટમને લીધે એવું થયું હોય। હકીકતમાં તેઓ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં હંમેશા ખૂબ જ તેજસ્વી હતા।
ઓ, અચ્છા!
હા, પણ એમને પેલી સત્તાવાદી શિક્ષણ પદ્ધતિ સામે વાંધો હતો, જ્યાં કલ્પના અને સ્વતંત્ર વિચારને સ્થાન ન મળે એ એમને નહોતું ગમતું। એમણે પછી ઝ્યુરિચની પોલિટેકનિકમાંથી સ્નાતક થયા, અને લશ્કરી સેવાથી બચવા માટે તો એમણે જર્મન નાગરિકતા પણ છોડી દીધી હતી।
અને પછી કારકિર્દીની શરૂઆત, એટલે સીધી પ્રોફેસર તરીકે નહોતી થઈ, ખરું ને? પેલી પેટન્ટ ઓફિસવાળી વાત શું હતી?
હા હા, બરાબર। શરૂઆતમાં જો એમને સ્નાતક થયા પછી તરત કોઈ એવી શૈક્ષણિક નોકરી ન મળી, એટલે પછી 1902 થી 1909 સુધી એમણે બર્નની સ્વિસ પેટન્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કર્યું। હવે આ નોકરી આમ તો સામાન્ય લાગે, પણ એણે આઇન્સ્ટાઇનને બે બહુ મહત્ત્વની વસ્તુઓ આપી, એક તો આર્થિક સ્થિરતા અને બીજું પોતાના વિચારો પર શાંતિથી મનન કરવાનો, એમને વિકસાવવાનો અમૂલ્ય સમય। કહેવાય છે કે ત્યાં જ બીજાના આવિષ્કારો તપાસતા તપાસતા એમના પોતાના ક્રાંતિકારી વિચારો ઘડાયા.
અને પછી આવ્યું પેલું ચમત્કારિક વર્ષ 1905. એક જ વર્ષમાં 4 એવા પેપર જેણે ભૌતિકશાસ્ત્રનો ચહેરો જ બદલી નાખ્યો.
ખરેખર ખરેખર ચમત્કારિક જ. પહેલું પેપર હતું વિશિષ્ટ સાપેક્ષતાવાદ પર, એટલે કે સ્પેશિયલ રિલેટિવિટી. એણે તો સદીઓ જૂની માન્યતા તોડી નાખી કે સમય અને સ્થળ એટલે કે સ્પેસ એ બધા માટે સરખા છે, નિરપેક્ષ છે. આઇન્સ્ટાઈને કહ્યું, ના, એવું નથી. સમય અને સ્થળ નિરપેક્ષ નથી, પણ કોણ જોઈ રહ્યું છે, મતલબ કે નિરીક્ષકની ગતિ પર આધાર રાખે છે.
એક મિનિટ, એટલે કે સમય ધીમો પડી શકે છે અથવા ઝડપી થઈ શકે છે એવું? આ તો સાયન્સ ફિક્શન જેવું લાગે છે. ગજબ કહેવાય.
હા, બિલકુલ. એ સમય તો આ વિચારે જેટલો ક્રાંતિકારી હતો. અને આ જ સિદ્ધાંતમાંથી પેલું પ્રખ્યાત સમીકરણ આવ્યું,
E = mc².
હા, એ તો બહુ જ જાણીતું છે.
બરાબર, જે કહે છે કે દ્રવ્યમાન, માસ અને ઉર્જા, એનર્જી, એ એક જ સિક્કાની બે બાજુ છે. આટલા નાના દેખાતા સમીકરણે દ્રવ્ય અને ઉર્જા વિશેની આપણી સમજને મૂળભૂત રીતે બદલી નાખી. અને જુઓ, અણુ ઉર્જાનો સૈદ્ધાંતિક પાયો પણ આ જ સમીકરણ બન્યું. પછીથી દુનિયાએ એની શક્તિ અને એનું જોખમ બંને જોયા.
અદ્ભુત. અને બીજા પેપર્સ, એ પણ એટલા જ મહત્વના હતા?
હા, ચોક્કસ. બીજું એક ખૂબ મહત્વનું પેપર હતું ફોટોઇલેક્ટ્રિક અસર પર. એણે સમજાવ્યું કે પ્રકાશ ફક્ત તરંગ નથી, પણ ઉર્જાના નાના પેકેટ્સ અથવા ક્વાન્ટાનો બનેલો છે, જેને પછીથી ફોટોન કહેવાયા. જાણે પ્રકાશની નાની નાની ગોળીઓ ધાતુ પર પડે ને ઇલેક્ટ્રોનને બહાર ફેંકે.
આ વિચારે ક્વોન્ટમ થિયરીનો પાયો નાખ્યો. ભલે પછીથી આઇન્સ્ટાઈન પોતે ક્વોન્ટમ મિકેનિક્સના કેટલાક પાસાઓ સાથે સહેમત ન થયા, એ વાત અલગ છે.
ઓકે.
ત્રીજા પેપરમાં એમણે બ્રાઉનિયન ગતિનો અભ્યાસ કર્યો, પેલી પ્રવાહીમાં તરતા કણોની આડીઅવળી ગતિ, અને એના દ્વારા અણુઓના અસ્તિત્વના બહુ મજબૂત પુરાવા આપ્યા. અને આ બધું ક્યારે? 1905માં, એક જ વર્ષમાં.
આ તો ફક્ત શરૂઆત હતી એવું લાગે છે, કારણ કે પછી આવ્યો સામાન્ય સાપેક્ષતાવાદનો સિદ્ધાંત, જનરલ રિલેટિવિટી. વિશિષ્ટ સાપેક્ષતાવાદમાં એવી કઈ કમી હતી જે આ નવા સિદ્ધાંતે પૂરી કરી?
જો, વિશિષ્ટ સાપેક્ષતાવાદ ગતિ અને પ્રકાશની વાત કરતો હતો, પણ એમાં ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટીનો સમાવેશ નહોતો. ન્યૂટને સદીઓ પહેલાં કહેલું કે ગુરુત્વાકર્ષણ એ બે પદાર્થો વચ્ચે લાગતું એક અદ્રશ્ય બળ છે. આઇન્સ્ટાઈને લગભગ 10 વર્ષની સખત મહેનત પછી 1915-16માં એકદમ નવી જ વાત કરી. એમણે કહ્યું કે ગુરુત્વાકર્ષણ કોઈ બળ નથી.
બળ નથી તો શું છે?
એ તો દ્રવ્યમાન અને ઉર્જાને કારણે અવકાશ અને સમયના તાણામાણામાં, જેને એમણે સ્પેસ ટાઈમ કહ્યું, એમાં પડતો વાંક છે, કર્વેચર છે.
એટલે કે પદાર્થો એકબીજાને ખેંચતા નથી, પણ અવકાશનો જે રસ્તો વળી ગયો છે એ વાંકાચૂકા રસ્તા પર જાણે સીધા ચાલવાનો પ્રયાસ કરે છે, અને એ આપણને ખેંચાણ જેવું લાગે છે.
બરાબર, એકદમ બરાબર સમજ્યા. તમે કલ્પના કરો કે એક ચાદર એકદમ ખેંચીને તાણીને બાંધેલી છે. હવે વચ્ચે એક ભારે દડો મૂકો તો ચાદર ત્યાં વળી જશે, ખાડો પડશે.
હા.
હવે એક નાની લખોટી એ ચાદર પર ગબડાવો
તો શું થશે?
એ સીધી જવાને બદલે પેલા ભારે દડા તરફ વળશે, જાણે દડો એને ખેંચી રહ્યો હોય. પણ હકીકતમાં તો લખોટી ફક્ત ચાદરના વળાંકને અનુસરી રહી છે.
રસપ્રદ.
આઇન્સ્ટાઈનને કહ્યું કે ગ્રહો અને તારાઓ પણ બસ આવી જ રીતે અવકાશ સમયના વળાંકને અનુસરે છે. અને આ સિદ્ધાંતે એક અદ્ભુત આગાહી કરી કે પ્રકાશ પણ, જેનું દળ નથી, તે પણ ભારે પદાર્થો પાસેથી પસાર થાય ત્યારે વળશે.
અને આ આગાહી સાચી પડી.
હા, 1919માં એક સૂર્યગ્રહણ વખતે ખગોળશાસ્ત્રીઓએ આ માપ્યું અને જોયું કે ખરેખર સૂર્યની નજીકથી આવતા તારાઓનો પ્રકાશ વળે છે. બસ આ પુરાવા પછી તો આઇન્સ્ટાઈન દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા.
આ વૈજ્ઞાનિક વિચારો તો અદ્ભુત છે જ, પણ એમનું એક દાર્શનિક પાસું પણ હતું એવું આપણે શરૂઆતમાં કહ્યું. તેઓ બ્રહ્માંડને કઈ દ્રષ્ટિથી જોતા હતા? એમના મૂળભૂત વિચારો શું હતા?
એમના વિચારોમાં એક મુખ્ય વાત હતી વૈજ્ઞાનિક યથાર્થવાદ, એટલે કે સાયન્ટિફિક રિયલિઝમ. એ માનતા કે વિજ્ઞાનના સિદ્ધાંતો ફક્ત ગણતરી કરવાના સાધનો નથી, પણ એ વાસ્તવિક દુનિયાનું સાચું ચિત્ર રજૂ કરે છે.
બરાબર.
બીજું, એ જ્ઞાનની એકતામાં માનતા, મતલબ કે વિજ્ઞાન, તત્વજ્ઞાન, નૈતિકતા આ બધું ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. અને સૌથી મહત્વનું, જેના પર ઘણી ચર્ચા થઈ છે, એ નિયતિવાદ એટલે કે ડિટર્મિનિઝમમાં દ્રઢપણે માનતા હતા.
નિયતિવાદ એટલે શું? શું એનો અર્થ આપણે જે ભાગ્ય કહીએ એવો થાય?
ના ના, ભાગ્ય જેવો નહીં. વૈજ્ઞાનિક નિયતિવાદ એટલે એવી માન્યતા કે આખું બ્રહ્માંડ એક વિશાળ જટિલ મશીન જેવું છે, જે ચોક્કસ કારણ કાર્યના નિયમો પ્રમાણે ચાલે છે. બધું જ પૂર્વ નિર્ધારિત છે, કશું પણ યાદૃચ્છિક એટલે કે રેન્ડમ નથી. અને આ જ કારણે તેઓ ક્વોન્ટમ મિકેનિક્સની જે સંભાવનાત્મક પ્રકૃતિ છે ને, પ્રોબેબિલિસ્ટિક નેચર, એનાથી મૂળભૂત રીતે અસહમત હતા. ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે અમુક સૂક્ષ્મ સ્તરે ઘટનાઓનું પરિણામ તમે ચોક્કસપણે કહી જ ન શકો, ફક્ત સંભાવના જ બતાવી શકો. આઇન્સ્ટાઈનને આ વાત મંજૂર નહોતી, અને એટલે જ એમનું પેલું પ્રખ્યાત વાક્ય આવ્યું, ભગવાન પાસા ફેંકતા નથી.
તો આ જ એમના અને નીલ્સ બોહર જેવા જે ક્વોન્ટમ મિકેનિક્સના હિમાયતી હતા એમની વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું.
બિલકુલ. આઇન્સ્ટાઈન અને બોહર વચ્ચે વર્ષો સુધી જે ચર્ચાઓ ચાલીને, એ વિજ્ઞાનના ઇતિહાસની સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી ઊંડી બૌદ્ધિક ચર્ચાઓમાં ગણાય છે. એ ખાલી ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો વિશે નહોતી, પણ એનાથી આગળ વધીને વાસ્તવિકતાનું સ્વરૂપ કેવું છે એના વિશેની મૂળભૂત દાર્શનિક ચર્ચા હતી. આઇન્સ્ટાઈન છેક સુધી માનતા રહ્યા કે ક્વોન્ટમ મિકેનિક્સ અધૂરો સિદ્ધાંત છે, એની પાછળ કોઈક ઊંડી છુપાયેલી નિયતિવાદી વાસ્તવિકતા હોવી જ જોઈએ. જ્યારે બોર અને એમના સાથીઓનું કહેવું હતું કે ના, ક્વોન્ટમ જગતની આ જે અનિશ્ચિતતા છે એ જ વાસ્તવિકતાનો અંતર્ગત ભાગ છે.
અને વિજ્ઞાન સિવાય એમણે નૈતિક માનવતાવાદની પણ વાત કરી હતી, એનો શું અર્થ હતો એમના માટે?
નૈતિક માનવતાવાદ એટલે કે ઇથિકલ હ્યુમનિઝમ એ મૂળભૂત રીતે વ્યક્તિની નૈતિક જવાબદારી, માનવ ગરિમા અને કરુણા પર ભાર મૂકે છે. અને આ બધું કોઈ ધાર્મિક સિદ્ધાંતોના આધારે નહીં, પણ ફક્ત માનવતાના નાતે. તેઓ માનતા કે દરેક વ્યક્તિનું જીવન મૂલ્યવાન છે અને આપણે સૌ એકબીજા પ્રત્યે જવાબદાર છીએ. આ જ વિચારધારા એમના શાંતિવાદ અને નાગરિક અધિકારો માટેના કાર્યમાં પણ દેખાય છે.
અને એમની વિચારવાની પ્રક્રિયા વિશે શું? પેલું વાક્ય તો બહુ જ પ્રચલિત છે કે કલ્પના શક્તિ જ્ઞાન કરતાં વધુ મહત્વની છે. શું એમના શોખ, જેમ કે વાયોલિન વગાડવું, એમની કલ્પના શક્તિને મદદ કરતું હશે?
હા, ચોક્કસ કહી શકાય. એ તો કહેતા પણ ખરા કે જો હું ભૌતિકશાસ્ત્રી ન બન્યો હોત તો કદાચ સંગીતકાર બન્યો હોત. એ જીવનભર વાયોલિન વગાડતા રહ્યા, ખાસ કરીને મોઝાર્ટ એમને બહુ પ્રિય હતો.
વાહ.
સંગીત એમના માટે ખાલી શોખ નહોતો, પણ વિચારવાની, સમસ્યાઓ ઉકેલવાની એક રીત હતી એમ કહી શકાય. અને એમની સફળતાનું એક બીજું મોટું કારણ હતું થોટ એક્સપેરિમેન્ટ્સ, એટલે કે
વિચાર પ્રયોગો.
હા,
એટલે
કે પ્રયોગશાળામાં ગયા વગર, કોઈ સાધનો વાપર્યા વગર, ફક્ત મનમાં, કલ્પનામાં જટિલ પરિસ્થિતિઓ વિચારીને તેના તારણો કાઢવા. સાપેક્ષતાવાદના ઘણા ખરા સિદ્ધાંતો આવા વિચાર પ્રયોગોમાંથી જન્મ્યા હતા. એટલે જે કહેતા કે કલ્પના દ્વારા જ તમે જ્ઞાનની સીમાઓ ઓળંગી શકો છો.
આઇન્સ્ટાઈનનો વારસો તો ખરેખર બહુ વિશાળ છે. વિજ્ઞાન પર એમની અસર કેવી રહી છે જે આજે પણ આપણે અનુભવીએ છીએ?
અરે, એમની અસર તો સર્વવ્યાપી છે. તમે જુઓ, સામાન્ય સાપેક્ષતાવાદ વગર આધુનિક બ્રહ્માંડ વિજ્ઞાન શક્ય જ નહોતું. બ્લેક હોલ, વિસ્તરતું બ્રહ્માંડ, ગુરુત્વાકર્ષણ તરંગો, આ બધાની સમજ આપણને એમના સિદ્ધાંતોમાંથી જ મળી. તાજેતરમાં જે ગુરુત્વાકર્ષણ તરંગો શોધાયા કે પેલી બ્લેક હોલની પહેલી તસવીર લેવાઈ, એ બધું એમના સિદ્ધાંતોની 100 વર્ષ પછી મળેલી પુષ્ટિ છે. અને અરે, આપણે રોજ જે GPS વાપરીએ છીએ ને ગાડીમાં કે ફોનમાં,
હા હા,
એ પણ સાપેક્ષતાવાદના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે. કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે અને સેટેલાઇટની ગતિને લીધે સમયમાં જે સૂક્ષ્મ ફેરફાર થાય છે ને, એની ગણતરી આઇન્સ્ટાઈનના સમીકરણો વગર શક્ય જ નથી.
ગજબ.
અને પેલું E=MC² એણે તો પરમાણુ યુગનો પાયો નાખ્યો.
અને વિજ્ઞાનની બહાર સમાજ અને સંસ્કૃતિ પર એમનો કેવો પ્રભાવ રહ્યો?
એ ખાલી એક વૈજ્ઞાનિક નહોતા રહ્યા, પણ એક વૈશ્વિક ચિંતક, એક નૈતિક અવાજ બની ગયા હતા. નાઝીવાદનો ઉદય સામે એમનો વિરોધ, શાંતિ માટે એમની સતત અપીલ, નાગરિક અધિકારો માટે એમનું સમર્થન, એક વિશ્વ સરકારનો એમનો વિચાર, આ બધાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ચર્ચાઓ જગાવી. જોકે એમના શાંતિવાદમાં પણ એક ફેરફાર આવ્યો હતો.
એ કેવી હતી?
શરૂઆતમાં તેઓ કટ્ટર શાંતિવાદી હતા, પણ જ્યારે એમણે નાઝી જર્મનીનો ખતરો જોયો ત્યારે એમણે અમેરિકી રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને પત્ર લખીને ચેતવ્યા અને પરમાણુ સંશોધન શરૂ કરવા વિનંતી કરી, અને આ પત્રે મેનહેટન પ્રોજેક્ટને વેગ આપવામાં ભૂમિકા ભજવી.
આ તો બહુ જ જટિલ નૈતિક મુદ્દો લાગે છે, નહીં કે શાંતિના હિમાયતીએ જ પરમાણુ શસ્ત્રોના વિકાસમાં પરોક્ષ રીતે ભાગ ભજવ્યો.
હા, અને આઇન્સ્ટાઇન પોતે આ બાબતે જીવનભર પછતાવો કરતા રહ્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી તેઓ પરમાણુ નિઃશસ્ત્રીકરણના સૌથી મોટા હિમાયતીઓમાંના એક બન્યા. આ એમના જીવનનો એક મોટો તણાવ દર્શાવે છે, આદર્શવાદ અને કઠોર વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ. બીજો એક મુદ્દો એ પણ હતો કે એમના સાપેક્ષતાવાદ શબ્દનો લોકોએ ઘણીવાર ખોટો અર્થ કાઢ્યો. કેટલાક લોકો કહેવા લાગ્યા કે જો ભૌતિકશાસ્ત્રમાં સમય અને સ્થળ સાપેક્ષ હોય તો પછી સત્ય અને નૈતિકતા પણ સાપેક્ષ જ હોવા જોઈએ. આઇન્સ્ટાઇને આવા દાર્શનિક સાપેક્ષવાદનો સખત વિરોધ કર્યો હતો. એ કહેતા કે મારા સિદ્ધાંતનો આ મતલબ બિલકુલ નથી.
એમની ટીકા પણ થઈ, ખાસ કરીને પેલો ક્વોન્ટમ મિકેનિક્સનો વિરોધ કરવા માટે.
હા, એ એમનો સૌથી મોટો અને લાંબો ચાલેલો બૌદ્ધિક વિવાદ હતો. એમણે ક્વોન્ટમ મિકેનિક્સને અધૂરો સિદ્ધાંત ગણાવ્યો અને એની ખામીઓ બતાવવા માટે એમણે પોડાલ્સ્કી અને રોઝન નામના સાથીઓ સાથે મળીને એક વિચાર પ્રયોગ રચ્યો જે ઈપીઆર પેરેડોક્સ તરીકે ઓળખાયો.
હા, એ મેં સાંભળ્યું છે.
પણ વક્રોક્તિ જુઓ, આ પેરેડોક્સે ક્વોન્ટમ મિકેનિક્સની સૌથી વિચિત્ર અને શક્તિશાળી ગણાતી ઘટના ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ એટલે કે બે કણોનું રહસ્યમય જોડાણ એને સમજવામાં અને એના પર સંશોધન કરવામાં ઉલટાની મદદ કરી. એટલે કે એમનો જે હુમલો હતો એ સિદ્ધાંત માટે ફાયદાકારક નીવડ્યો.
ગજબ કહેવાય. અને પેલો કોસ્મોલોજીકલ કોન્સ્ટન્ટવાળો કિસ્સો જેને એમણે પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી હતી, એ શું હતું?
હા, એ પણ ગજબની વાત છે. થયું એવું કે શરૂઆતમાં જ્યારે એમણે સામાન્ય સાપેક્ષતાવાદના સમીકરણો બનાવ્યા ત્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે બ્રહ્માંડ સ્થિર છે, એ વિસ્તરી નથી રહ્યું. એટલે પોતાના સમીકરણોને આ માન્યતા સાથે મેળવવા માટે એમણે સમીકરણમાં એક વધારાનો અચળાંક કોસ્મોલોજીકલ કોન્સ્ટન્ટ ઉમેર્યો.
ઓકે.
પછી જ્યારે એડવિન હબલ જેવા ખગોળશાસ્ત્રીઓએ સાબિત કર્યું કે ના, બ્રહ્માંડ તો વિસ્તરી રહ્યું છે, ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું કે આ કોન્સ્ટન્ટ ઉમેરવો એ મારી મોટી ભૂલ હતી. પણ હવે જુઓ, આધુનિક બ્રહ્માંડ વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડનું વિસ્તરણ ફક્ત થઈ નથી રહ્યું, પણ એ વધુને વધુ ઝડપી બની રહ્યું છે. અને આ ઝડપી વિસ્તરણને સમજાવવા માટે ડાર્ક એનર્જી નામનો જે ખ્યાલ વપરાય છે તે ગાણિતિક રીતે પેલા ભૂલ ગણાયેલા કોન્સ્ટન્ટ જેવો જ છે.
એટલે એમની ભૂલ પણ ભૂલ નહોતી નીકળી.
હા, ખરેખર અદ્ભુત.
એમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ છે ને, જેમ કે એમના મૃત્યુ પછી એમના મગજનું શું થયું હતું.
હા, એ થોડી વિચિત્ર અને કહી શકાય કે નૈતિક પ્રશ્નો ઊભા કરતી વાત છે. એમના મૃત્યુ પછી પેથોલોજીસ્ટ થોમસ હાર્વે સંશોધન માટે એમનું મગજ કાઢી લીધું, અને શરૂઆતમાં તો પરિવારની પૂરી સંમતિ વગર જ. વર્ષો સુધી એમણે એ મગજ સાચવી રાખ્યું અને એના ટુકડા કરીને જુદા જુદા વૈજ્ઞાનિકોને અભ્યાસ માટે મોકલ્યા. આના પરથી પછી ઘણા સવાલો ઉઠ્યા, સંમતિ વિશે, સંશોધનની નૈતિકતા વિશે, અને કોઈની પ્રતિભાને આ રીતે એક વસ્તુ કમોડિફિકેશન ગણી લેવા વિશે.
બીજી કોઈ આવી ઓછી જાણીતી વાતો ખરી?
ઘણી છે. જેમ કે 1952માં એમને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાની ઓફર મળી હતી.
શું વાત છે!
હા, પણ એમણે એ ઓફર ખૂબ નમ્રતાપૂર્વક ઠુકરાવી દીધી. એમણે કહ્યું કે મારામાં લોકો સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવાની કુશળતા અને અનુભવ નથી. આ એમની સ્વજાગૃતિ બતાવે છે. અને અંત સમય 1955માં જ્યારે એમને ગંભીર બીમારી થઈ, પેટમાં એઓર્ટિક એનરિઝમ થયું, ત્યારે ડૉક્ટરોએ સર્જરીની સલાહ આપી પણ એમણે ના પાડી દીધી. એમણે કહ્યું, મારે જવું છે ત્યારે જવું છે, કૃત્રિમ રીતે જીવન લંબાવવું એ મને અરુચિકર લાગે છે. આ એમના જીવન પ્રત્યેના તત્વજ્ઞાનને દર્શાવે છે.
એમના કેટલાક અવતરણો તો આજે પણ એટલા જ પ્રેરક છે. જેમ કે પેલું મહત્વની વાત એ છે કે પ્રશ્ન પૂછવાનું બંધ ન કરવું જિજ્ઞાસાના અસ્તિત્વનું પોતાનું કારણ છે.
બિલકુલ. આ વાક્યમાં જાણે એમના સમગ્ર જીવન અને કાર્યનો સાર આવી જાય છે. વિજ્ઞાન હોય કે જીવન, સતત પૂછપરછ, સતત જિજ્ઞાસા જ આપણને આગળ લઈ જાય છે. એમના માટે કદાચ જવાબ કરતા સવાલ પોતે વધુ મહત્વનો હતો.
તો આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન માત્ર એક તેજસ્વી વૈજ્ઞાનિક નહોતા, પણ એક એવા યુગ પ્રવર્તક વિચારક હતા જેમણે આપણને બ્રહ્માંડને અને કદાચ આપણી જાતને પણ એક નવી જ રીતે જોતા શીખવ્યું.
ચોક્કસપણે. એમણે અવકાશ, સમય, દ્રવ્ય, ઊર્જા, ગુરુત્વાકર્ષણ આ બધા વિશેની આપણી સદીઓ જૂની ધારણાઓને પડકારી અને એક એવું વિશ્વ દ્રશ્ય આપણી સામે મૂક્યું જે પહેલાં કલ્પના કરી હતી એના કરતાં ઘણું વિશાળ, ઘણું વિચિત્ર અને છતાં એકબીજા સાથે અદ્ભુત રીતે જોડાયેલું હતું.
અને અહીં મને એક અંતિમ વિચાર આવે છે. જુઓ, આઇન્સ્ટાઇન એક તરફ ભૌતિકશાસ્ત્રના બધા નિયમોને એકીકૃત કરતી એક સર્વસમાવેશક સિદ્ધાંત યુનિફાઇડ થિયરીની શોધમાં જીવનભર લાગેલા રહ્યા. એમને એમાં સફળતા ન મળી એ અલગ વાત છે. પણ બીજી તરફ એ જ આઇન્સ્ટાઇન માનવતાની એકતા, વિશ્વ શાંતિ અને લોકો વચ્ચે સમજણ વધે એના માટે ઝંખતા હતા. શું આ બંને શોધ વચ્ચે કોઈ સમાનતા જોઈ શકાય? શું કુદરતના નિયમોની એકતા શોધવાની એમની વૈજ્ઞાનિક મથામણ એ માનવતાની એકતા માટેની એમની જે માનવતાવાદી ઝંખના હતી એનું જ કોઈ પ્રતિબિંબ હતી?
રસપ્રદ વિચાર છે.
કદાચ કુદરતમાં સંવાદિતા શોધવાનો પ્રયાસ અને માનવ સમાજમાં સંવાદિતા સ્થાપવાનો પ્રયાસ એમના મનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. આ એક એવો પ્રશ્ન છે જે આપણને એમના બહુમુખી વ્યક્તિત્વ અને એમની ઊંડી ચિંતાઓ પર વધુ વિચારવા માટે પ્રેરે છે, ખરું ને?
ચોક્કસ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.